તારીખ 28/10/1994 શ્રી સમયસર કળષ્ટિકા શ્લોક નંબર 144 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 79 મૂળ કેસેટમાં અવાજ ખરાબ છે.
અચિંત શક્તિ સ્વયમેવ દેવ તેને માત્ર ચિંતામણ રેશ યસ્મા સર્વાર્થ સિદ્ધાર્થ તયા વિભક્તે નાનીથી મન્ય છે પરિગ્રહ અથવા તો સામર્થ્યરૂપ વસ્તુ હોવાથી વિકલ્પ નિર્વિકલ્પની અપેક્ષાથી પર છે. વિકલ્પ નિર્વિકલ્પની અપેક્ષા લાગુ થતી નથી. સમય દ્રષ્ટિ જીવ જ્ઞાનને અનુભવે છે, અર્થાત નિર્વિકલ્પિત રૂપ વસ્તુને અનુભવે છે. જ્ઞાન એટલે આત્મા. જ્ઞાન એટલે જ્ઞાન પર્યાય, જ્ઞાન ગુણ ને જ્ઞાન એટલે આત્મા. નિરંતર પોતાના આત્મ સ્વરૂપને અનુભવે છે. બીજા પદાર્થનું જાણવું થાય છે પણ અનુભવવું નથી. અને વસ્તુનું સ્વરૂપ તો બીજા પદાર્થને અનુભવી શકાતો પણ નથી, અનુભવવા માગે તો પણ અનુભવી શકાતો નથી. જાણીને અનુભવે છે સર્વાર્થ સિદ્ધાત્મ કયા સર્વાર્થ સિદ્ધ સર્વ અર્થના પ્રયોજન સર્વ પ્રયોજનની સિદ્ધિ થતી હોવાથી પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને અનુભવ ભોગવાથી સર્વ પ્રયોજનની સિદ્ધિ થાય છે. સર્વ પ્રયોજન એટલે પ્રયોજન તો સુખદુઃખનો છે. ચતુર્ગતિ સંસાર સંબંધી દુઃખનો વિનાશ અને અતિન્દ્રિય સુખને પ્રાપ્તિ. ચતુર્ગતિ સંબંધી સર્વ પ્રકારના દુઃખનો નાશ થાય અને આત્મિક સુખની, સંપૂર્ણ આત્મિક સુખની સદાને માટે અનંતકાળ કરી પ્રાપ્તિ થાય. હવે આમાં કયું પ્રયોજન બાકી નહીં? કોઈ પણ પદાર્થને મેળવીને પણ આ જ પ્રયોજન છે કે દુઃખ ન જોઈએ, સુખ જોઈએ. કોઈ પણ પ્રગતિ કરીને પણ આ જ પ્રયોજન છે કે દુઃખ ન જોઈએ, સુખ જોઈએ. બાહ્ય પદાર્થ અને બાહ્ય પ્રવૃત્તિ કરતા તો એવું કઈ પ્રયોજન સુખ થતું જોવામાં આવતું નથી કોઈને પણ. અને તેથી પોતાની કલ્પિત સુખ દુઃખની, કલ્પિત માન્યતા અનુસાર જે સુખ દુઃખની પ્રાપ્તિ અપ્રાપ્તિ, પ્રવૃત્તિ નિવૃત્તિ, પદાર્થની પ્રાપ્તિ અપ્રાપ્તિ, એની પાછળ જીવનું દોડ છે. પણ એનાથી કાંઈ મળતું નથી, કાંઈ મળતું નથી. એક શુદ્ધાત્મ સ્વરૂપને અનુભવતા ચાર ગતિના દુઃખનો પણ અભાવ થાય અને શાશ્વત સુખની પણ પ્રાપ્તિ થાય. માટે સર્વાર્થ સિદ્ધિ છે, સર્વ અર્થની સિદ્ધિ છે. અર્થ નામ પ્રયોજન. આત્મતયા એવું કાર્ય સિદ્ધ થાય છે જેનાથી એવું છે શુદ્ધ જ્ઞાન પદ. જ્ઞાન પદથી આત્મા લેવો અને જ્ઞાન છે તે આત્મ સ્વરૂપે છે, આત્મા છે તે જ્ઞાન સ્વરૂપે છે. શુદ્ધ જ્ઞાન, એકનું જ્ઞાન, નિર્ભેળ જ્ઞાન, માત્ર જ્ઞાન, તેના અનુભવથી સર્વ કાર્યની સિદ્ધિ થાય છે, સર્વ પ્રયોજનની સિદ્ધિ થાય છે, સુખની બધી સમસ્યા સમાપ્ત થઈ જાય છે. મેલું પણ હોય છે એટલા માટે દક્ષિણનું સહિતનું જે જ્ઞાન છે એના પોતાનું આત્મ સ્વરૂપ છે. જ્ઞાનનું સ્વરૂપ તો, જ્ઞાનનું તો ગુણ જાણવાનો છે, જ્ઞાનનો ધર્મ તો જાણવાનો છે, તો પોતાના સ્વરૂપને કેમ જાણતું? દર્પણ મળ્યું હોય તો અંદર જે થાય જ્ઞાન મળીને છે. જે નવા રસથી ઉદ્ભિત થયેલું જ્ઞાન છે, ઉદભવેલું જ્ઞાન છે, પોતાનું સ્વરૂપ છે જાણતું નથી. શુદ્ધ જ્ઞાન તો એને સંજ્ઞાન અવસ્થામાં જીવ માત્ર એકલા જ્ઞાનનો અનુભવ કરતો નથી. જે જ્ઞાનમાં જ્ઞેયો જણાય છે એને જ્ઞાનમાં ભેળવીને અનુભવ કરે છે. જોકે જ્ઞેયો જ્ઞાનમાં ભળતા નથી, જ્ઞાન તો જ્ઞાન જ રહે છે, પણ અનુભવ ચિંતા કરે છે. જેમ કે મને સાકર ગળી લાગી, સાકર કઈ આત્મામાં પ્રવેશ પામતું નથી. સાકરનો મીઠો રસ આત્માની અંદર ઉતરતો નથી, પ્રવેશ પામતો નથી, છતાં અનુભવ એમ કરે છે કે મારા મને રસ આવ્યો, મને રસ લાગ્યો, મને રસ અનુભવાયો. એ મિથ્યા અનુભવ છે. એટલે જ્ઞાનને જુદું પાડીને અનુભવ કરો, શુદ્ધ જ્ઞાન કર્યું છે, જ્ઞાનને ભિન્ન કરીને અનુભવ કરો. રાગ મિશ્રિત જ્ઞેય મિશ્રિત જ્ઞાનનો અનુભવ અશુદ્ધ જ્ઞાનનો અનુભવ, એકલા માત્ર જ્ઞાનનો અનુભવ તો શુદ્ધ જ્ઞાનનો અનુભવ. अन्य से परिग्रहण के अन्य से जो शुद्ध स्वरूप अनुभव से बाह्य से जितना विकल्प પોતાના શુદ્ધાત્મ સ્વરૂપના અનુભવથી બાહ્ય છે જેટલા વિકલ્પો એ વિકલ્પોનું વર્ણન કરે છે. શુભ શુભ ક્રિયારૂપ વિકલ્પો અથવા રાગાદી વિકલ્પરૂપ કોઈ પણ પદાર્થના સંબંધી સ્વરૂપના અથવા દ્રવ્યોના ભેદ વિચારરૂપ અથવા દ્રવ્યોના ભેદ વિચારરૂપ દ્રવ્યોના ભેદ વિચાર એટલે આત્મામાં જ્ઞાન છે, દર્શન છે, દ્રવ છે, ગુણ છે, પર્યાય છે, ઉત્પાદ ધ્રુવ છે, આવા બધા જે વિકલ્પો છે એવા છે જે અનેક વિકલ્પો તેમના સાવધાનપણે પ્રતિપાલન અથવા આચરણ અથવા સ્મરણથી કાર્યની સિદ્ધિ છે. જો સાદો અર્થ કરીએ સંસ્કૃત શબ્દોનો તો અન્ય સે પરિગ્રહણ કેમ, બીજા પદાર્થના પરિગ્રહથી જ્ઞાનીને શું લાભ છે, શું ફાયદો છે, શું કાર્ય સિદ્ધિ છે, આવો સાદો અર્થ થાય. હવે અન્ય અન્યમાં એમણે શું લીધું, એકલા વિકલ્પો જ લીધા છે, પદાર્થ નથી લીધો. તો કે જ્ઞાની શુભ શુભ પરિણામ કરે એનાથી શું ફાયદો, એવું તો કરે નહીં જ્ઞાની, કેમ કે એને ફાયદો દેખાતો નથી. બીજા પદાર્થનો વિકલ્પ કે એનાથી ફાયદો નથી. તો કે આત્માના ભેદ વિચાર કરે દ્રવ ગુણ પર્યાય દર્શન જ્ઞાન ચારિત્ર, તો કે એનાથી ફાયદો નથી એમ લેવું છે. હવે કેવી રીતે એ વિકલ્પો થાય છે અજ્ઞાન દશામાં, કે સાવધાનપણે તે તે વિકલ્પોમાં સાવધાન થવું તે અજ્ઞાનનું લક્ષણ છે. તે તે વિકલ્પો હોવા છતાં સ્વરૂપમાં સાવધાન થવું તે જ્ઞાનીનું લક્ષણ. આમ છે પરિગ્રહમાંથી શું કાઢ્યું, પરિગ્રહ એટલે એકત્વ બુદ્ધિ એ પકડ. એકત્વ બુદ્ધિ એ જ્યારે પકડ થાય છે ત્યારે એકત્વ બુદ્ધિને પકડવી કેવી રીતે, નામ તો એકત્વ બુદ્ધિ પણ પકડાતી તો નથી, સૂક્ષ્મ છે એટલે. તો કે એને પકડવા માટેનું લક્ષણ છે શું, કે જ્યાં એકત્વ બુદ્ધિ છે ત્યાં સાવધાની છે. આચરણ છે અને શ્રદ્ધા છે, એમાં શ્રદ્ધા સૂક્ષ્મ પર્યાય રૂપ છે, આચરણ સ્થૂળ પર્યાય રૂપ છે. એટલે શ્રદ્ધાને સમજાવવા માટે આચરણ પ્રધાન શબ્દ વાપર્યો અહીંયા રાજમલજીએ, કેમ કે ચારિત્ર ગુણમાં વિતરાગતા અને રાગ એવો બે પ્રકાર બની શકે જ્ઞાન દશામાં. અમુક અંશે વિતરાગતા સાધક દશામાં હોય, અમુક અંશે એને રાગ હોય, પણ એ જ જ્ઞાનીને સાવધાની બે જગ્યાએ ન હોય એના આચરણમાં, એને એક સ્વરૂપની સાવધાની હોય નિરંતર. પર પદાર્થમાં સાવધાની નહીં અને પર વિકલ્પમાં પણ સાવધાની નહીં, માટે ત્યાંથી સમજાવે છે. ટૂંકને સમજાવવાની અનુભવ પ્રધાન શૈલી છે. સાવધાનપણે વિકલ્પોમાં સાવધાનપણે પ્રતિપાલન અથવા આચરણ અથવા સ્મરણ, પ્રતિપાલન અથવા આચરણ એક આત્મા જાય છે, અથવા સાવધાનપણે સ્મરણ કરવું જ્ઞાનની સાથે આચરણ લીધું, એ સ્મરણ છે જ્ઞાનની પર્યાય છે. આ સાવધાન છે આચરણની પર્યાય છે. સાવધાનપણે સ્મરણ કરવું એ જ્ઞાનીનું કામ નથી, સાવધાનપણે આચરણ કરવું એ પણ જ્ઞાનીનું કામ છે. વિકલ્પમાં વિકલ્પ હો એક વાત છે, સાવધાની હોવી બીજી વાત છે. જે સ્વરૂપમાં સાવધાન છે તે ક્યાંય સાવધાન નથી. બારમાં જે બારમાં સાવધાન છે વિકલ્પમાં, વિકલ્પના કાર્યમાં, ક્રિયામાં, ગમે ત્યાં શુભાશુભમાં, એ સ્વરૂપમાં સાવધાન ન હોય છે. એટલે સાવધાન આચરણનો પર્યાય હોવા છતાં ચારિત્રનો એનો સંબંધ દર્શનનો સાથે જાય છે. જેને દર્શનનો અભાવ છે એવા જ્ઞાની ક્યાંય વિકલ્પ માટે પરની ક્રિયામાં ક્યાંય સાવધાન નથી. નિદ્રા તત્વ છે ને, નિર્જરા શું કરવા થાય છે જ્ઞાની, એ વિકલ્પમાં સાવધાન નથી. જ્ઞાની વ્રત પાળે છે ને, એને વ્રતનો વિકલ્પ હોય. પ્રથમ સ્થાનથી વ્રત શરૂ થાય એનું વ્રત, છઠ્ઠા સ્થાનથી મહાવ્રત શરૂ થાય એનું પાલન તો કરે છે, તો સાવધાનપણે નહીં. ઠીક, જે વ્રતનો વિકલ્પ છે એવો જે શુભ ભાવ છે, એ શુભ ભાવ અને શુભ ક્રિયામાં જ્ઞાની સાવધાન નથી. સ્વરૂપમાં સાવધાન રહેવાથી અને સ્વરૂપમાં વિશેષપણે સાવધાન રહેવાથી જે વિતરાગતા વધી, વિતરાગતા વધવાથી જે રાગનો અભાવ થયો, તે રાગ નહીં કરવાનો ને રાગની નહીં ક્રિયા કરવાનો વિકલ્પ એમને આવે છે, પણ સાવધાન નથી. એમાં વ્રતનું પાલન સાવધાનીથી નથી એમ કહેવું છે. જ્ઞાનીને વ્રત હોય છે, અજ્ઞાનીને વ્રતને વ્રત નથી કહેતા. એમ અજ્ઞાનીના વ્રતને વ્રત જ નથી કહેતા. જ્ઞાનીને જે વ્રત હોય છે તે જ્ઞાનીને સાવધાનપણે વ્રતનું પાલન નથી, પરંતુ જ્ઞાની સ્વરૂપમાં વિશેષ સાવધાન થયા છે તેથી તેમને સહજ રાગાદીનો અભાવ થઈને વ્રતની વ્રતના પરિણામ વર્તે છે. સહજ સાવધાનપણે નહીં કહે જે છે. સાવધાની મુખ્યપણે જો વિચારીએ સાવધાનીને તો જાગૃતિ, તો જ્ઞાની સ્વરૂપમાં જાગૃત છે. વ્રતના રાગરૂપ વિકલ્પમાં નહીં, શુભ રાગરૂપ વિકલ્પમાં પણ નહીં અને એની ક્રિયામાં પણ નહીં. જાગૃતિ એમની સ્વરૂપમાં વર્તે અને એને લઈને નિર્જરા છે એમ જોયું. જ્ઞાની શાસ્ત્ર વાંચે છે એમાં દ્રવ્યના ભેદ વિચારરૂપ, દ્રવ્યોના ભેદ વિચારરૂપ, છ દ્રવ્યો, દ્રવ્યો સમજુ લીધે, છ દ્રવ્યોના ગુણધર્મોના ભેદ વિચારરૂપ વિકલ્પ હોય છે, પણ એમાં જાગૃતિ નથી, સાવધાની નથી એમ જોયું. વ્રતનું પાલન સાવધાનીથી નથી ચારિત્રમાં લેવું. જ્ઞાનમાં દ્રવ્યોના વિચાર અને સ્મરણ સાવધાનીથી નથી, માટે જ્ઞાનીને તે વિકલ્પનો પરિગ્રહ નથી. એ અન્ય વિકલ્પ છે, શુભાશુભ પરિણામ તે અન્ય વિકલ્પ છે અને જ્ઞાનીને તેનો પરિગ્રહ નથી. એ પરિગ્રહથી રહી જ છે. આમ શા કારણથી, એવું કયા કારણથી બને છે? યસ્માત એષ સ્વયં ચિન્માત્ર ચિંતામણી એવ. કારણ કે શુદ્ધ જીવ વસ્તુ પોતામાં શુદ્ધ જ્ઞાનમાં માત્ર એવો અનુભવ ચિંતામણી રત્ન છે, માટે આ વાતને એવ એટલે નક્કી જાણવી એમાં સંશય કાંઈ નથી. ઉપરની વાતને જરા ફરીને વિચારીએ. થોડો વિશ્વ બદલાય છે. કોઈ એમ કે તમે નિરતિચારપણે વ્રતાદિનું પાલન કરતા જ્ઞાનીને કે મુનિને જોઈએ તો એ સાવધાનીથી વ્રતાદિનું પાલન કરે છે, કેમ કે અતિચાર લાગવા દેતા નથી, તો એમાં સાવધાનપણે એનું પાલન કરે છે એવું દેખાય છે. અને અહીંયા એમ કે છે કે એનું સાવધાનપણે પ્રતિપાલન નથી, કેમ સમજવું? વિતરાગતા વધવાને લઈને સ્વરૂપની સાવધાની વિશેષ વધી જવાને લીધે બાજુમાં ચાલતું જે રાગાદી શુભરાગનું પરિણામ છે એ સહજ એવું જ હોય છે. એ રાગની મર્યાદા એટલી જ થઈ ગઈ છે, ઘટીને એટલી જ રહી ગઈ છે સહેજે સહેજે કે અતિચાર લાગતો નથી, એના પ્રત્યે સાવધાની નથી. ઈરિયા સમિતિ છે તો યત્નાથી ચાલે છે. શું કહેવાય? યત્નામાં સાવધાની આવે કે ન આવે? તેને કારણે જે અતિચાર દોષ લાગતો નથી એનું નામ યત્ન છે. ચાલવામાં જાગૃતિ છે એમ નથી લીધું, એ પ્રકાર હોય છે સ્વરૂપની સાવધાની ને વર્ષ એવો પ્રકાર ને જે હોય છે. સાવધી છે પાપ, મુનિને સર્વ સાવધયુગનો ત્યાગ હોય છે એટલે પાપના પરિણામે તો થતા નથી તો પાપની ક્રિયા થતી નથી. પાપ પરિણામ નથી તો પાપની ક્રિયા નથી. મુનિ દશામાં પાંચમા ગુણસ્થાન પછી પાંચમા ગુણસ્થાન સુધી સાવધયોગ હોય છે. ચોથા ને પાંચમા ગુણસ્થાને પાપના પરિણામ પણ હોય છે અને પાપ ક્રિયા પણ હોય છે. એ હોય છે એ મુનિ દશામાં નથી. કેટલું જેવું છે ભાષા કઈક આવે, ભાવ કઈક છે એમ કેવું. ભાષા યત્ન આવે, વ્રતાદિનું પાલન કરે છે નિરતિચારપણે એમ ભાષા આવે, વ્યવહાર ગ્રંથોમાં વ્યવહારની ભાષા આવે, પણ અંદરનો મર્મ શું છે? એ અંદરનો મર્મ જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી એની નકલ કરે તો એવી રીતે કરે. એટલું જ્ઞાની પ્રત્યક્ષતાથી સાવધાન થઈને પાલન કરે છે. આપણે પણ વ્રતનું પાલન બરાબર સાવધાનીથી કરવું જોઈએ. અસલમાં રહ્યું, એમાં અંદરનું અસલ જુદું છે, નકલ થઈ ગઈ. એ રીતે કોઈ નકલથી કોઈ ધર્મ થાય એવું જોતું નથી. નકલ કરે છે તો નકલ જ કરે છે, પણ કોઈ એમ છે ભાઈ તો રહેજે છે જે કસાય મળશે એમ થાય છે. પણ સ્વરૂપના અવલંબને તો નહીં જ ને, સહજ ખરું પણ સ્વરૂપના અવલંબને તો સહજ નહીં ને. સહજ બે પ્રકારના, એક કસાય મંદ હોય, તીવ્ર કસાયની પ્રકૃતિ જ ન હોય, કસાય સહેજે મંદ હોય સ્વરૂપના અવલંબન વિના, અથવા એવી કેળવણી થઈ ગઈ હોય, ટેવ થઈ ગઈ હોય, તો ટેવ અનુસાર પણ સહજ થાય. એને અહીંયા સહજ નથી કહેતા. સ્વભાવ સહજ સ્વભાવથી ઉત્પન્ન થયેલ સહજ, એ આત્મા સહજ સ્વરૂપ છે, સહજ સ્વભાવી છે. એના અવલંબને જે સહજતા આવી તે સહજતા સ્વાભાવિક, એ વાત છે. બાકીનું જે તેવથી સહજ થઈ ગયું હોય એ પણ નહીં, અભ્યાસથી સહજ થઈ ગયું હોય એ પણ નહીં. યસ્માત એષ સ્વયં ચિન્માત્ર ચિંતામણી એવ. સમ્યક દ્રષ્ટિ જીવને, જ્ઞાનીને પોતે જ ચિન્માત્ર ચિંતામણી છે એવો અનુભવ છે. માટે આમ શા કારણ છે એનો ઉત્તર છે, એ કારણ છે યસ્માત એટલે તે કારણ છે, એ કારણ કે પોતે છિન્ન માત્ર ચિંતા મણે છે. તો પોતે એટલે કોણ? કે શુદ્ધ જ્ઞાન માત્ર એવો અનુભવ, પોતાનો જે સ્વાનુભવ છે એ ચિંતામણી રત્ન છે. અનુભવ ચિંતામણી રત્ન છે એમ કે વારમાં વિચિત્રતા બહુ છે. કોઈ સમ્યક દ્રષ્ટિ દરિદ્રી હોય બારમાં, પણ અનુભવ ચિંતામણી રત્ન છે એની પાસે. અને જેની પાસે અનુભવ ચિંતામણી રત્ન છે એનો મહિમા કરતા શાસ્ત્રકારો એમ કે છે કે રિદ્ધિ સિદ્ધિ તો એના પગમાં આળોટે છે, ઠીક છે, બારમાં દરિદ્રી હોય. મોટા મોટા શ્રીમંતો જાણે મજા કરતા એવું લાગે ને, આમાં એને પરિશ્રમ કરવો પડતો સામાન્ય ઉપજીવન ચલાવવા માટે, પણ પરિશ્રમ કરવો છતાં એનો મહિમા જુદી જાતનો છે. કારણ કે શુદ્ધ જીવ વસ્તુ પોતામાં શુદ્ધ જ્ઞાન માત્ર એવો અનુભવ ચિંતામણી રત્ન છે, આ વાતને નક્કી જાણવી, સંશય એમાં કાંઈ નથી, એમાં શંકા પણ કરવી નહીં એમ કે છે. એમાં શંકાય નહીં કરતા એમ કહેવું છે. કોઈ સમ્યક દ્રષ્ટિને દરિદ્રી જોઈને શંકા ન કરતા એ દરિદ્ર છે એમ. કેમ કે સમ્યક દ્રષ્ટિને પુણ્યના ફળનું કે પાપના ફળનું મૂલ્ય જ નથી. જે મૂલ્ય છે એ તો જગતના બાહ્ય દ્રષ્ટિવાન જીવને છે. સમય દ્રષ્ટિને એનું મૂલ્ય જરાય નથી. એ સ્વર્ગમાં હોય કે નર્કમાં હોય એને કઈ લેવા દેવા નથી, એ પોતામાં છે. આ તો બહુ સમર્થ દ્રષ્ટાંત છે. એમ નથી ઈચ્છતા કે હું નર્કમાં ન હોત તો સારું ને સ્વર્ગમાં હોત તો સારું, એવો ત્યાં અભિપ્રાય નથી. હું તો મારા સ્વરૂપમાં છું, બારમા ક્ષેત્ર દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ગમે તે હો, હું મારા સ્વરૂપમાં છું. અને મારા સ્વરૂપથી બારના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ સર્વથા ભિન્ન છે. ભિન્ન છે એટલે મારે કાંઈ એની સાથે લેવા દેવા છે નહીં. આ ક્ષેત્ર સારું ને આ ક્ષેત્ર નહીં સારું, આ સંયોગ સારા ને આ સંયોગ નહીં સારા, એ જ્ઞાન દશામાં નથી. ભાવાર્થ આમ છે કે જેવી રીતે કોઈ પુણ્યવાન જીવના હાથમાં ચિંતામણી રત્ન હોય છે તેનાથી સર્વ મનોરથ પૂરા થાય છે. એવું ચિંતવે એ મળે એને. તે જીવ લોઢું તાંબુ રૂપું એવી ધાતુનો સંગ્રહ કરતો નથી, એનો વિકલ્પ ન કરે, ચિંતવે નહીં કે મને લોઢું મળે સારું, મને તાંબુ મળે તો સારું, એવું શું કરવા વિકલ્પ કરે. તેનો સંગ્રહ એવી ધાતુનો સંગ્રહ કરતો નથી, ઊંચામાં ઊંચી ધાતુનો સંગ્રહ કરે, નીચેની ધાતુનો સંગ્રહ કરતો નથી. એ દ્રષ્ટાંત એવી રીતે સિદ્ધાંત કે છે. સમ્યક દ્રષ્ટિ જીવની પાસે શુદ્ધ સ્વરૂપ અનુભવ એવું ચિંતામણી રત્ન છે, તેનાથી સકળ કર્મક્ષય થાય છે અને પરમાત્મા પદની પ્રાપ્તિ થાય છે, અતિન્દ્રિય સુખની પ્રાપ્તિ થાય છે. તે સમ્યક દ્રષ્ટિ જીવ શુભ શુભ રૂપ અનેક ક્રિયા વિકલ્પનો સંગ્રહ શું કરવા કરે?
જે અનુભવ રત્ન ચિંતામણી થી બધા કર્મ નો ક્ષય થઈને પરમાત્મા પદ ની પ્રાપ્તિ થાય તે સ્વર્ગાદી ને શું કરવા ઈચ્છે એમ કે છે, તે પુણ્ય ને પુણ્ય ના ફળ ને શું કરવા ઈચ્છે એનો અર્થ એમ થાય છે કે જે પુણ્ય ને પુણ્ય ના ફળ ને ઈચ્છે છે એ અનુભવ ની ઈચ્છતો નથી, અનુભવ ની ઈચ્છતો નથી તો અનુભવ ના ફળ ને પણ ઈચ્છતો નથી, જે મોક્ષ પદ છે પરમાત્મા પદ છે અનુભવ નું ફળ એને પણ એ ઈચ્છતો નથી. હૃદયને કારણે રોવે છે, કેમ કે બધા મૂંઝાયેલા પીડા છે, સંસારી બધા મૂંઝાયેલા પીડા છે, એટલા માટે બધાને ઉપાધિ છે, કોઈ ઉપાધિ વગર નો દેખાતો નથી, તો ઉપાધિ માં બધા મૂંઝાયેલા છે. મૂંઝવણ માં શું છે, આમ થાય તો ઠીક ને આમ ન થાય તો ઠીક, આમ થાય તો ઠીક અને આમ ન થાય તો ઠીક, આમાંથી કોઈ મુક્ત નથી થતા, અને બધા એક રોદણું લઈને બેઠા છે રોતા રોતા, આવું આમ મને જરાક આમ છે, મને આમ છે, મને આમ છે, મને આમ છે. ત્યારે જ્ઞાન દશામાં કેટલા ઉપર ઉઠીને આવ્યા છે, અનુભવ રત્ન ચિંતામણી એવું છે કે સર્વ કર્મ નો ક્ષય થાય છે ત્યાં ઉદય ને રોગ ના રોવાના ક્યાં રહ્યા. આમ રોતા રોતા બોલે ને એને રોદણું કે, આ સંસારી જીવ નું રોદણું ચાલતું હોય છે બધે. એ જ્યાં મોક્ષ માર્ગ માં જ્ઞાની થયો એટલે એનું રોદણું બંધ થઈ ગયું, ગમે હાલત હોય ને નરક માં રોતો નથી, પછી ક્યાં સવાલ છે, પ્રતિકૂળ સંયોગોમાં રોવાનો સવાલ નથી. કૃપાળુદેવે એક બહુ માર્મિક પત્ર લખેલો સુભાગભાઈ ને, તમે ચિંતા કરવામાં તમારા સંયોગો નબળા છે અમને ખબર છે, તમે ન લખો તો અમે બધું જાણીએ છીએ તમારી વાત, છતાં તમારાથી લખાઈ જાય છે, અમને એ ખ્યાલ છે કે આ તમારાથી લખાઈ જાય છે, પણ તમે ચિંતા મૂકી દો, અને જે પરિસ્થિતિ થવાની હશે ચિંતા મૂકી દીધી, આપણે જે સ્થિતિ થશે અમે એને જોઈ લેશું. શું લીધું છે, અમે એને જોઈ લેશું, જોઈ લેશું નો અર્થ શું લખ્યું છે, આ જોઈ લેશું નો અર્થ બહુ ગંભીર છે. શું લખ્યું છે, જોઈ લેશું એ વાતનો અર્થ ઘણો ગંભીર છે, ગંભીર છે એટલે તમે એમ ન માનતા કે તમારી સ્થિતિ બગડશે એટલે અમે તમને બહારના સંયોગો અનુકૂળ કરવામાં મદદ કરશું, કેમ કે તો તમારું પ્રારબ્ધ છે, પ્રારબ્ધને કોઈ ફેરવી શકે, ઉદયમાં આવેલા પ્રારબ્ધને તો ઇન્દ્ર નરેન્દ્ર ધીરેન્દ્ર કોઈ ફેરવી શકતા નથી, જ્ઞાની તો એ વિચાર જ કરતા નથી પ્રારબ્ધને, પણ એ વખતે તમારા પરિણામને પડવા નહીં દે એમ કે જોઈ લીધું, અમે તમારા પરિણામ ચડતી શ્રેણી ના થાય એ માટે અમે તમારી પડતે ઉભા છે, અને એ વખતે તમારો ખરો પુરુષાર્થ જાગૃત થશે માટે તમે ચિંતા છોડી દો, જે પરિસ્થિતિ છે તમારા લાભના કારણમાં જશે, નુકસાનના કારણ યોગ્યતા જાણતા હતા એટલે એ જાતનું અમને આશ્વાસન આવ્યું, એ પ્રકારનું આશ્વાસન. તાત્પર્ય એ નીકળે છે, કોઈ પણ સંયોગોની ચિંતા એ અજ્ઞાન દશાનો વ્યાપાર છે, જ્ઞાન દશામાં એ વ્યાપાર નથી. કેમ કે એમનો અનુભવ જ બીજી જાતનો છે, એમના અનુભવમાં પરમાત્મા પદનો અનુભવ છે, સંયોગો કઈ ગણતરી જ નથી. ગમે તેટલા અનુકૂળ સંયોગ હોય તો મને શું કહે છે, મને શું લાગશે, મારામાં કઈ આવે છે. ગમે એટલા પ્રતિકૂળ સંયોગ હોય તો મને શું, મારામાંથી હું જાય છે. આ પ્રત્યક્ષ અનુભવ છે કે મારામાં કઈ આવતું નથી, મારામાં કઈ જાતું નથી. જે સંયોગો મારા કહેવાય છે એ ખરેખર મારા છે નહીં, કહેવાય છે પણ છે નહીં, કહેવાય છે મારા પણ છે, એનો પ્રત્યક્ષ અનુભવ હતો. એની ઉપાધિ નથી, જ્ઞાન દશામાં એની ઉપાધિ છે. સમ્યક દ્રષ્ટિ જીવ તેવી રીતે સમ્યક દ્રષ્ટિ જીવની પાસે શુદ્ધ સ્વરૂપ અનુભવ છે એવું ચિંતામણી રત્ન છે. એ ચિંતામણી રત્નથી સંયોગો નથી મળતા, પણ એ ચિંતામણી રત્નથી સકળ કર્મક્ષય એટલે મોક્ષ પદની પ્રાપ્તિ થાય છે, એટલે કે પરમાત્મા પદની પ્રાપ્તિ થાય છે. પછી નીચેનું માગે શું કરવા એમ કે છે, ચિંતામણી વાળો લોઢો લોઢાના ગોટાણ ના ભરે. પરમાત્મા પદની પ્રાપ્તિ થાય છે એમાં શું થાય છે, પરિપૂર્ણ અતિન્દ્રિય સુખની પ્રાપ્તિ થાય છે, પરમાનંદની પ્રાપ્તિ થાય છે. જે સમય દ્રષ્ટિ છે શુભ અશુભ એવી અનેક ક્રિયા વિકલ્પ નો સંગ્રહ કરતો નથી, એનો સંગ્રહ કરે, એમાં સાવધાની રાખે, એ વિકલ્પ વધારે કારણ કે એનાથી કોઈ કાર્ય સિદ્ધિ ને સુખ થતું નથી, દુઃખ મળતું નથી ને સુખ થતું નથી. વિકલ્પ કરવાથી નથી દુઃખ મળતું ને નથી સુખ ની પ્રાપ્તિ થતી, માટે સમય દ્રષ્ટિ એમ કરતા નથી. વળી કેવો છે કે અચિંત્ય શક્તિ વચન ગોચર નથી મહિમા જેનો એવો છે, એ સમ્યક દ્રષ્ટિ જીવ એનો વચન થી મહિમા ન થઈ શકે એમ કે છે. ગુરુદેવ તો બહુ સરસ દેતા હતા સમ્યક દ્રષ્ટિ નો મહિમા દેખાડવા માટે. સમ્યક દ્રષ્ટિ બળદ ની વાત કરતા હતા, મનુષ્ય નહી દેવ નહી, સમ્યક દ્રષ્ટિ બળદ ની ખરી એટલે નખ, ખરી એટલે એનો નખ. નખની શું કિંમત છે, માણસના નખની કિંમત નથી, છે કઈ કિંમત? સમ્યક દ્રષ્ટિ બળદની ખરી, ચાલતા ચાલતા કોઈ વિષ્ઠાને અડે એ વિષ્ઠાધન્ય છે. જાઓ એટલો મહિમા એ સમ્યક દ્રષ્ટિપણાને લઈને બળદની ખરી એને ખરીનો નહીં ખરીથી સ્પર્શાયેલી નિષ્ઠાનો કરતા હતા. સમ્યક દર્શનનો મહિમા આચાર્ય શ્રી એમ કહે છે કે ચિંતન શક્તિ. આ તો ચિંતનમાં આવી એ વાત પણ ઓછી પડે છે. ગુરુદેવે આટલી વાત વિકલ્પને ચિંતનમાં લીધી એ ઓછી પડે છે. પછી એવો જેનો મહિમા છે. અને વળી કેવો છે કે દેવ છે, પરમ પૂજ્ય છે. સમ્યક દ્રષ્ટિ પૂજ્ય છે, પૂજ્ય નથી પરમ પૂજ્ય છે. એને દેવ કહેવાય કે ન કહેવાય, એને ગુરુ કહેવાય કે ન કહેવાય, અચિંત્ય શક્તિ સ્વયમેવ દેવ. નિગ્રંથ ગુરુ એ સ્વયમેવ દેવ સ્વકરવા લખ્યું, સમ્યક દ્રષ્ટિ માટે દેવ શબ્દ સ્વકરવા રચના તો ઉપરના ગુણસ્થાન વાળા, બીજાના ગુણસ્થાન વાળા એ દેવ શબ્દ શું કરવા વાપરે, કારણ તો હશે કે નહીં? રાજમંદિર પોતે સમ્યક દ્રષ્ટિ છે, લખે પરમ પૂજ્ય છે. કેમ કે જેમ દેવમાં બીજા અજ્ઞાની જીવને કરવાનું નિમિત્તત્વ રહેલું છે, તેટલું ને તેવું જ નિમિત્તત્વ સમ્યક દ્રષ્ટિમાં પણ કરવા માટે રહેલું છે બીજાને. માટે એ દેવ તુલ્ય છે અથવા દેવ છે એમ કહેવામાં કાંઈ માંગો અત્યારે પોતે લખ્યું. સમયસાર વિવાહ ધ્યાત્મશાસ્ત્રમાં પણ એ વાત છે, કરણાનુયુગમાં પણ એ વાત છે, કરણાનુયુગમાં પણ એ વાત છે, કથાનુયુગમાં પણ એ વાત છે. એ તો આપણે જીન શાસન ખબર નથી થતી. વળી કેવો છે કે દેવ છે એ લોકો જરા તકલીફ પડે છે. ગુરુ કયો ને વસ્ત્રધારી હોય ને ગુરુ કેવી બરાબર નહીં, એવા ઘણાને ભ્રાંતિ થઈ જાય. ગુરુ ઘણાને ભ્રાંતિ થઈ જાય આપણા દિલીપભાઈ ત્યાં ચર્ચા કરી હતી. બે ત્રણ ત્રણે કારણો છે, એમાં એક કારણ એવું છે આપણા વિષય અનુસંધાનમાં છે, બીજ ચર્ચા નથી કરતો. ગ્રહિત મિથ્યાત્વ પરિવાર થઈ જાય છે. કેવી રીતે કહું કે આપણે ગુરુદેવ છે ને એ ગુરુદેવ ન કહેવાય, છતાં આપણે ગુરુદેવ કહીએ એટલે ગ્રહિત મિથ્યા થઈ જાય કે એટલે પછી સમય દર્શન ન થાય. આવી રીતે ગ્રહિત મિથ્યા થઈ જાય છે. આને શું કહેશું? અમરચંદ્રાચાર્ય શું કહેશું? સ્વયમેવ દેવ, અચિંત્ય શક્તિ વાળો દેવ છે. અચિંત્ય શક્તિ સ્વયમેવ દેવ, માત્ર ચિંતામણી રહેશે યશમાં, કેમ કે એની પાસે અનુભવ ચિંતામણી રત્ન છે, માટે દેવ છે. દૈવી રત્ન છે માટે દેવ છે. પરમ પૂજ્ય તો સર્વજ્ઞ દેવ છે, અહીંયા સમ્યક દ્રષ્ટિને પરમ પૂજ્ય કહે છે. અપેક્ષા શું છે પણ એ દ્રષ્ટિ તો ગ્રહસ્થ દશામાં હોય, તિર્યંત દશામાં હોય, નારકીમાં પણ હોય, ચારે ગતિમાં હોય. અપેક્ષા એ છે કે એને દૈવી પૂજ્ય એવા પવિત્ર પરિણામ અનુભવ ચિંતામણીના પ્રગટ થયા છે. જે ધર્મ પ્રગટ થયો છે તે વિતરાગ ભાવરૂપ છે, પવિત્ર ભાવરૂપ છે, અને તે ધર્મ ધર્મરૂપ હોવાથી, પવિત્ર રૂપ હોવાથી, વિતરાગ રૂપ હોવાથી પરમ પૂજ્ય છે. પવિત્રતા અપૂજ્ય છે એમ કહેવાની હિંમત કોણ કરી શકે? એમ કહેવાની તો હિંમત કરી શકાય એવું નથી કે પવિત્રતા પણ અપૂજ્ય છે. એ વાત રહેતી કેવો શ્લોક હતો? 144 ની ગાથા જેવી છે એવો જ 144. અધિકારમાં બહુ સારો મહિમા કર્યો છે. ચંદ્રાચાર્ય તો 143 ની ટીકામાં પણ કહ્યું કે જે અનુભવ થયો કે કેવા શબ્દો વાપર્યા તીક્ષ્ણ દ્રષ્ટિથી ગ્રવામાં આવેલા નિર્મળ નિત્ય ઉદિત ચિન્મય સમયથી એટલે પોતાના આત્માથી પ્રતિબદ્ધ પણ આવડે અર્થાત ચૈતન્યમય આત્માના અનુભવ વડે તે વખતે અનુભવ વખતે પોતે જ વિજ્ઞાન ઘન થયો હોવાથી કોઈ પણ નય પક્ષને ગ્રહતો નથી એવો તે આત્મા અનુભવી આત્મા સમય દ્રષ્ટિનો ખરેખર સમસ્ત વિકલ્પોથી અતિ પર થયો નિર્વિકલ્પ થયો ને સમસ્ત વિકલ્પ થી અતિ પર પરમાત્મા હલ્યો પરમાત્મા શબ્દ ત્યાં વાપરો છે અહીંયા દેવ શબ્દ વાપરો છે અમૃતચંદ્રાચાર્ય અહીંયા પરમાત્મા શબ્દ સંસ્કૃતમાં વાપરો છે પરતર પરમાત્મા જ્ઞાનાત્મા પરમાત્મા કહો એને એને જ્ઞાનાત્મા કહો એને પ્રત્યક્ષ જ્યોતિ કહો ભિન્ન પડેલી જ્ઞાન જ્યોતિ કહો આત્મખ્યાતિ એટલે આત્માની પ્રસિદ્ધિ કહી અનુભૂતિ માત્ર સમયસાર છે એને સમયસાર ને અનુભૂતિ માત્ર કહેવામાં આટલા વિશેષણો બની રહ્યા છે એક બે ત્રણ ચાર પાંચ વિશેષણ બની રહ્યા છે નિરંતર દિશામાં એમાં પરમાત્મા દેવ કહીને અત્યંત મહિમા કર્યો.